நமோரிஹந்தாணம் நமோ சேதாணம் நமோ ஆயரியாணம் நமோ உவஜாயாணம் நமோ லோயே சவசாஹூரம் தீனபுவனமேசார் தீதராகவிஜானதா சிவஸ்வரூபசிவகா நமாஹு த்ரியோகசமாரிதே. આપણે છ ધાળાનો સ્વાધ્યાય ચાલુ છે, એમાં આપણે ફિફ્થ પાંચમી ધાળ શરૂ કરી છે. પાંચમી ધાળમાં 12 ભાવનાઓનું વર્ણન આખું આવે છે. એમાંથી આપણી પહેલી અનિત્ય ભાવના થઈ ગઈ છે, બીજી અશરણ ભાવના આપણે આ છ ધાળાની બુકમાંથી વાંચી લીધી છે, આ બીજી 12 અશરણ એકા બુકમાંથી બાકી છે. હવે આપણે થોડુંક એક રિવિઝન જોઈ લઈએ, ધેન વી ગો ઇન ટુ ધેટ બુક. શું કે છે 12 ભાવનાનો મીનિંગ શું છે? આ 12 પ્રકારની ભાવના એટલે કે વિચાર, કંઈક ચિંતન મનન કરવું. તો એ 12 પ્રકારનું અલગ અલગ રીતે ચિંતન મુનિરાજ કરે છે. તેના માટે કરે છે કે એ ચિંતન કરવાથી એમને વૈરાગ્ય વધે છે, અને જે સંસાર શરીર અને ભોગોથી વિરક્ત થઈને જંગલમાં ધ્યાન આદિ કરે છે એ કાર્યને આનાથી બળ મળે છે. એના માટે થઈને આવું ચિંતન એ નિરંતર કર્યા કરે છે. ખાસ તો મુનિરાજ આવું ચિંતન કરે છે, પણ એક જગનની અપેક્ષાએ આપણે સમ્યક દ્રષ્ટિ જીવો બધા જ આ રીતનું ચિંતન મનન હંમેશા પોતાની લાઈફમાં કરતા હોય છે. તો આ ચિંતન કરવાનું ફળ શું છે? કે જેવી રીતના અગ્નિથી ઓલી હવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે, એવી રીતના 12 ભાવનાના વિચાર કરવાથી વૈરાગ્ય ને બળ મળે છે. તો એ કઈ છે 12 ભાવનાના નામ કોઈને યાદ છે? બધા ઓર્ડર વાઇઝ, એની 1% 12 ભાવનાના નામ તો કમસે કમ યાદ હોવા જ જોઈએ. આપણે ચિંતન મનન કરવું હશે, એનું સ્વરૂપ ખબર હોય કે ન ખબર હોય, નામથી તો કંઈક તો વિચારી શકશું ને. તો નામ તો મોડે તો યાદ હોવા જ જોઈએ, એટલું તો બેર મિનિમમ છે. તો પહેલી છે અનિત્ય ભાવના, અનિત્ય. પછી છે અશરણ, સંસાર. આ જે 12 એકા બુક છે એમાં ઓર્ડર થોડોક અલગ છે, પણ આપણે જે આ 6 ડાળાનો ઓર્ડર છે એ આપણે ફોલો કરીએ છીએ. તો અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસૂચિ, પછી આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ. આ જે પહેલી જે 6 ભાવના છે એ સંસારથી ને પરદ્રવ્યોથી જીવને છૂટા પડાવવા માટેની છે, અને પછીની જે 6 ભાવના છે એ ક્રમશઃ જીવના પરિણામોમાં વિતરાકતા જેમ વધે એમ વૃદ્ધિ થતા થતા ધર્મમાં વૃદ્ધિ બતાવનારી છે. એટલે એને આ સ્પેસિફિક ઓર્ડરમાં આપણે જનરલી યાદ રાખીએ છીએ. તેમાં અનિત્ય ભાવના શું કહે છે? જેવી રીતના નામ, જેવી રીતના અ અને નિત્ય, જે જીવની આજુબાજુના જેટલા પણ સંયોગો આદિ છે એ બધા અનિત્ય છે, બધા ટેમ્પરરી છે. એટલે એના ઉપર આપણે આશા રાખીને બેસીએ છીએ તો એ આશા આપણી હંમેશા રહેતી નથી, એ તૂટવાની જ છે ક્યારે ને ક્યારે. તો જીવ હંમેશા એને કારણે દુઃખી થાય છે. આપણે બીજી ભાવના જોતા હતા, જે છે અશરણ ભાવના. અશરણ એટલે શું? કે જીવને કોઈ સંસારમાં શરણ નથી. જ્યારે જીવને મરણ કાળ એટલે કે જેવી રીતના શરીર અને આત્મા ભિન્ન થાય એ પર્યાય નજીક આવે છે, ત્યારે આ શરીર ટકાવી રાખવા માટે કોઈ જીવને શરણ હોતું નથી. તો એનો આપણે ભાવાર્થ આમાંથી જોઈ લીધો હતો, એકવાર ફરીથી જરા ઉપરથી જોઈએ છે. અહીંયા શું કહે છે ગાથામાં? કે સુર, સુર એટલે કે દેવો, અસુર એટલે કે ભવનવાસી દેવો, અને ખગાધીપ, ખગાધીપ એટલે કે પક્ષીઓના પણ રાજા. તો એ બધાને જેવી રીતના સિંહ, હરિ એટલે સિંહ પાછળ છે બુક્સ, મૃગ જ્યો હરિ, જેવી રીતના હરિ એટલે સિંહ બુક સિંહ હરણને પકડીને ખાઈ મારી નાખે છે, એવી રીતે કાળ આ બધાને પકડીને એને મારી નાખવાનો છે. બધાની કોઈની પણ એજ આયુ ક્યારે ને ક્યારે તો પૂરી થાય જ છે ને, ભલે દેવો પણ હોય એની એજ બહુ લાંબી હોય તો પણ એ પૂરી થઈ જાય છે. એટલે એ લોકોને એટ ધેટ પોઈન્ટ કોઈ પણ મણી મંત્ર તંત્ર આદિ કોઈ પણ મરણથી બચાવી શકવાનું નથી. આપણે આના ઉપર લાસ્ટ ટાઈમ બહુ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે, ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા આપણે. આપણે એલેક્ઝાન્ડરનું એક્ઝામ્પલ જોયું હતું કે એની છે ને એકચ્યુઅલી એ એલેક્ઝાન્ડરની આઈ ફાઉન્ડ ધી પોએમ રિટન બાય સમબડી કે ઇટ ઇઝ રિટન ઓન એલેક્ઝાન્ડર. આઈ ડોન્ટ હેવ ધેટ પોએમ પણ આઈ રેડ ઇટ ઇન ધી અધર ક્લાસ. એમાં ઇટ ઇઝ ધીસ બિગ અ પોએમ, આઈ ડોન્ટ નો હુ હેઝ રિટન ઇટ, પણ એટલે એવી રીતના એમાં લખ્યું હતું કે આખા વિશ્વનો વૈભવ મેં કમાયો પણ હવે મને ખ્યાલ આવે છે કે હું જ્યારે જન્મ્યો ત્યારે મારા હાથ બંધ લઈને હું આવ્યો હતો અને હું મરું છું તો મારા હાથ ખુલ્લા રાખીને જાઉં છું. દેટ ઇન્ડિકેટ કે હું કાંઈ લઈ જવાનો નથી અહીંયાથી. પછી દેટ ઇઝ ફર્સ્ટ સ્ટાન્ઝા. સેકન્ડ સ્ટાન્ઝા એમાં આવે છે કે આ દુનિયાના બધા વૈદો અને હકીમોને મેં મારી પાસે રાખ્યા છે અને બધી જ જાતની એ લોકો દવાઓથી જાણકાર છે, તો પણ અત્યારના જ્યારે મારો મરણકાળ આવે છે ત્યારે કોઈ મને બચાવી શકતા નથી, તો મારો જનાજો તમે એ વકીલો પાસે ઉપડાવજો. દેટ વિલ ઇન્ડિકેટ ફ્યુચર જનરેશન કે આ કોઈ જીવને બચાવી શકતું નથી. ધેન દેર ઇઝ થર્ડ સ્ટાન્ઝા કે મારી પાસે દુનિયામાં આખી આખા વિશ્વનો હું વિજેતા છું, મારું જે લશ્કર છે મારું સૈન્ય છે દેટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ સૈન્ય અને ઇટ ઇઝ પ્રોબેબલી ધ લાર્જેસ્ટ સૈન્ય, પણ તો પણ અત્યારના હું મરું છું ત્યારે કોઈ મને કાંઈ બચાવી શકતું નથી, તો જ્યારે મને લઈ જાઓ અહીંયાથી તો મારા સૈન્યને આગળ દોડાવજો અને એની પાછળ મને લઈ જજો. સો દેટ વિલ ઇન્ડિકેટ ટુ ધ પીપલ કે આટલું બધું સૈન્ય છે પણ તો પણ દે આર યુઝલેસ ટુ મી. એટલે ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પોએમ રિટન બાય સમબડી કે મરણ વખતે જીવને કોઈ બચાવી શકતું નથી. આ બારસ આ વારસ અણુવેખા જે કુનકુંદ આચાર્ય લખેલી બુક છે, હવે એમાંથી એના મિનિંગ આપણે જોઈએ છે. એની આઈ થિંક 5-6 ગાથાઓ છે અશરણ ભાવનાની, તો એના અર્થ હું વાંચું છું. પહેલું, કેવી રીતના આપણને એકદમ બહારથી ધીરે ધીરે આત્મા તરફ લઈ આવે છે એ જાણવા લાયક છે કે આ 12 ભાવનાઓનો મિનિંગ શું છે. 12 ભાવનાઓનો મિનિંગ શું છે કે જેવી રીતના કોઈ જીવ કોઈ પણ હ્યુમન આપણે છાંયડામાં ઊભો હોય અને બહાર બહુ જ ગરમી હોય તો બહાર જઈને તડકામાં ઊભો રહે તો હી ગેટ બર્ન્ટ, રાઈટ? કેમ કે બહુ ગરમી છે, ઇટ ઇઝ વેરી હોટ, તો હી ગેટ બર્ન્ટ. તો વારે ઘડી અંદર છાંયડામાં આવી જાય તો ધેન હી વિલ ફીલ પીસ. એવી જ રીતે જીવ પોતાના આત્મામાં રહે તો હંમેશા શાંતિમાં રહે છે, પણ બહાર જેવો સંસારમાં જાય છે તો આ બધી ઈચ્છાઓ અને સંયોગો અને બધા ઘેરી વળે છે અને જીવને જેવી રીતના ઓલો અગ્નિમાં બળતો હોય એવી રીતના એને અંદરથી અનુભવ થાય છે. તો 12 ભાવનાઓના ચિંતનથી પોતાના આત્મામાં આવે છે અને શાંતિનો અનુભવ કરે છે. તો એવી જ રીતે અહીંયા આપણે બધાએ શું કરવાનું છે કે આ વિચાર કરીને ત્યાંથી પોતાના આત્મા ઉપર લઈ જવાનું છે. આજે પ્રકાશભાઈનું પ્રવચન હતું ને નીચે, બહુ સરસ હતું. શું કહે છે કે દરેક આત્મા બાય નેચર તો જેવો ભગવાનનો આત્મા છે એવો જ મારો છે, તો બાય નેચર તો દરેક આત્મા ભગવાન જ છે. આપણે શું કરીએ છીએ, આપણે બધા ભગવાન બનવાની ટ્રાય કરીએ છીએ પણ ભગવાન બનવાની કોઈ સિસ્ટમ જ નથી. દરેક આત્મા ઓલરેડી ભગવાન જ છે અને આપણે માનવાનું છે. એ ડિસ્કશનનો આખો કોન્ટેક્સ્ટ અલગ હતો, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ એન એક્ઝામ્પલ. પણ એવી જ રીતે અહીંયા આપણે બધાએ આ 12 ભાવનાઓનો વિચાર કરીને પોતાના આત્માનું સ્વરૂપ વિચારવું, દેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન એની પાછળ, બરાબર છે? તો જો શું કહે છે, 8મી ગાથા છે અશરણ ભાવના. મૃત્યુકાળ સમય એમાં નથી, 6 તાળામાં નહીં, આ બીજી બુકમાં છે. મૃત્યુકાળ સમય આને પર તીનો લોકો મેં મણિ મંત્ર ઔષધિ રક્ષક હાથી ઘોડે રથ તથા સંપૂર્ણ વિદ્યાએ ઘણી બધી વસ્તુઓ જીવો કો મરને સે બચાને મેં સમર્થ નહીં હૈ. એ તો આપણે પહેલાં વાંચી લીધું. હવે આગળ, હવે એમ દેખાડે છે કે સામાન્ય માણસ ને તો એ રક્ષક નથી, પણ જે બહુ મોટા માણસો હોય એ લોકો માટે પણ રક્ષક નથી. તો એઝ એન એક્ઝામ્પલ ઇન્દ્ર નું એક્ઝામ્પલ આપે છે કે સ્વર્ગ જીસકા કિલ્લા હૈ, કિલ્લા એટલે ફોર્ટ હોય ને, સ્વર્ગ જેનું ફોર્ટ છે, દેવ જીસકે નોકર ચાકર હૈ, વજ્ર જીસકા હથિયાર હૈ, જે રીતના ઓલું અર્જુન નું હથિયાર બાણ કહેવાય ને, એવી રીતના ઇન્દ્ર નું હથિયાર વજ્ર, વજ્ર કરીને એક તલવાર જેવું કઈક હોય તો એ ઇન્દ્ર નું હથિયાર કહેવાય. તો વજ્ર જીસકા હથિયાર હૈ. આપણે લાસ્ટ ટાઈમ એ પણ વાત થઈ હતી ને કદાચ કે ઇન્દ્ર પાસે કેટલી તાકાત હોય કે એને ઉચકીને આખું લોકને ઊંધું કરી શકે એટલી એનામાં તાકાત છે. તો એટલો પાવરફુલ પર્સન છે, એની પાસે આટલી બધી વૈભવ છે. એરાવત હાથી જીસકી સવારી હૈ એસા ઇન્દ્ર ભી, એસે ઇન્દ્ર કે લીએ ભી કોઈ શરણ નહીં હૈ મરણ વખત. હવે આ તો દેવ નું એક્ઝામ્પલ આપ્યું, હવે ચક્રવર્તી નું આપે છે. નેક્સ્ટ ભાવમાં ઇન્દ્ર મોક્ષે જાય બરાબર છે, પણ ઈ ભાવમાં તો એને મરણથી કોઈ બચાવવાળું નથી ને, દેટ ઇઝ વન. અને સી દેર આર મેની ઇન્દ્ર, પણ બધા ઇન્દ્ર મોક્ષે જાય એવું જરૂરી નથી. જે સૌધર્મ ઇન્દ્ર એક પર્સન છે એ મોક્ષે જાય, દેટ ઇઝ ફિક્સ. સી આપણે આવી રીતના લોક જોયું હતું બરાબર, ઇફ યુ રિમેમ્બર રાઈટ. તો હવે આ ઉપરનું જે છે એ સ્વર્ગ છે. ઇફ યુ ડ્રો થ્રી ડાયમેન્શનલ તો આમ જાય ને, તો આપણે જો ડાયરેક્શન આને અસાઇન કરીએ તો ધીસ ઇઝ ઈસ્ટ વેસ્ટ, ઇનસાઇડ ઇઝ નોર્થ, આઉટસાઇડ ઇઝ સાઉથ બરાબર, એન્ડ ધીસ ઇઝ અપ અને ડાઉન બરાબર. તો આ જે સ્વર્ગ છે ને એમાં દેર આર ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એક્સેટ્રા, અને દેન દે ગો ઇનસાઇડ બરાબર છે રાઈટ. તો આ જે ફર્સ્ટ પોર્શન જે છે અહીંયા, ધીસ ઇઝ ફર્સ્ટ સ્વર્ગ, અને એઝ યુ ઇફ યુ ગો ઇનસાઇડ દેન દેટ ઇઝ સેકન્ડ સ્વર્ગ. જે ફર્સ્ટ સ્વર્ગ અને સેકન્ડ સ્વર્ગ છે દે આર અરેન્જ સાઉથ નોર્થ, સેમ લેવલ પર દે આર સાઉથ નોર્થ. પછી થર્ડ વિલ ગો ઉપર, થર્ડ અને ફોર્થ, સમજાય. આપણે 16 સ્વર્ગ કહીએ ને તો દે આર ઓલ અરેન્જ ઇન ધીસ ફેશન અપ ટુ 16. તો 8 લેયર્સ ઓફ સાઉથ અને નોર્થ. તો અહીંયા જે સાઉથ વાળા જેટલા ઇન્દ્ર છે ને એ બધા મોક્ષે જાય નેક્સ્ટ ભાવમાં જ, પણ નોર્થ વાળાનો કોઈ રૂલ નથી, એ મોક્ષે જાય પણ કે નો પણ જાય, સમજાય છે. તો સપોઝ ન જાય તો દેન હી વિલ બીકમ મનુષ્ય, અથવા હી વિલ ઇવન ગો ટુ તિર્યંશ જો બહુ પાપમાં ગયો હોય તો, અને પછી ત્યાંથી સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલે ઈ ઇન્દ્ર એટલો પાવરફુલ રાજા છે તો પણ એને કોઈ બચાવવા વાળું નથી, સમજાય. સિક્સટીન્થ ઇઝ નોર્થ, પણ સી દેટ ઇઝ નોટ બેસ્ટ નંબર વન, એના ઉપર બી હજી છે. અને સેકન્ડ, એઝ યુ ગો અપ તો પછી તિર્યંજ ગેટ કટ ઓફ, ધેન યુ કેન ગો ટુ મનુષ્ય બટ યુ મે ઓર મે નોટ ગો ટુ મોક્ષ. જેવી રીતે મહાવીર ભગવાન છે, ઇન ધ પ્રીવિયસ લાઈફ હી વોઝ ઇન 16th સ્વર્ગ નો ઇન્દ્ર, પણ હી વેન્ટ ટુ મોક્ષ ઓબ્વિયસલી. એટલે પણ એવું કોઈ સિસ્ટમ નથી ના, એઝ આઈ વોઝ સેઇંગ ધેર આર સ્વર્ગ, ધેર આર 16 સ્વર્ગ, એના ઉપર ધેર આર 9 ગ્રેવેક, ગ્રેવેયક, ગ્રેવેયક, દેન ધેર આર 9 અનુદિશ, and there are 5 anuttar. So atla bada swarg hai. This is only first level of 16, ena paji upar bija gana hai along okay. To એટલે શું કહે છે કે આ ઇન્દ્રને બચાવવાવાળું કોઈ નથી. હવે નેક્સ્ટ ઇઝ ચક્રવર્તી. ચક્રવર્તી કેવો છે, ઇમેજિન કરો કે એલેક્ઝાન્ડર ઇન અ વે, પણ નોટ રિયલી. એલેક્ઝાન્ડરની પાસે બહુ લિમિટેડ, ઇવન ધો હી વન એવરીથિંગ દેટ વોઝ સ્ટીલ વેરી લિમિટેડ. આપણે જે ચક્રવર્તીના 6 ખંડ જે છે દેટ ઇઝ મચ બિગર. આપણે અત્યારના કોરિલેટ કરવું અઘરું છે, પણ ચક્રવર્તી ઇઝ ધ મોસ્ટ પાવરફુલ હ્યુમન બિંગ એમ સમજો. ઓકે. હવે એની પાસે નવ નિધિઓ હોય છે. હવે એ નિધિઓ એટલે કે સમ મેજિકલ વસ્તુઓ. જેવી રીતના એની પાસે એક એક એવું મણી જેવું હોય છે, એક રત્ન હોય છે, વિચ કેન ટર્ન ઇન ટુ બોટ. એટલે બહુ વરસાદ પડે કે આખું સમુદ્રમાં એને જવાનું થાય તો પોતાના આખા સૈન્યને, વિચ ઇઝ ઓલમોસ્ટ 100 crore પીપલ, એને એ બોટ પર બેસાડીને લઈ જઈ શકે. એટલું મોટું એની પાસે એવું સિસ્ટમ છે. પછી સેકન્ડ, એની પાસે એક એવો દંડ રત્ન, એવો દંડ કરીને એવું હથિયાર હોય કે વિચ ઇઝ સો પાવરફુલ કે એક આખું માઉન્ટન છે, વિજયાત પર્વત કરીને, એમાં લોખંડના દરવાજા છે, તો હી કેન બ્રેક દેટ અપાર્ટ અને એક્સેટ્રા. સી, વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન સ્ટોરી, બટ હી ઇઝ અ વેરી પાવરફુલ પર્સન ઇન નટશેલ. દેન હી હેઝ અ ચૂડામણી રત્ન. એ એવો રત્ન છે કે એ જ્યારે એ માઉન્ટનની અંદર જાય તો માઉન્ટન ઇઝ વેરી વાઇડ, વેરી બિગ, તો અંદર તો લાઇટ ન હોય તો એ રત્નથી બધે લાઇટ થઈ જાય એવી આખી સિસ્ટમ. હા હા, તો એની પાસે આવી નવ નિધિઓ છે અને બીજા એની પાસે 14 રત્ન છે. એ 14 રત્ન એટલે 7 એમાં સજીવ છે અને 7 નિર્જીવ છે. જેવી રીતના એની પાસે એક એવો ઘોડો છે વિચ ઇઝ વિચ ગોઝ એઝ ફાસ્ટ એઝ પવનની જેમ જાય. દેન હી હેઝ અ હાથી વિચ ઇઝ સો ટોલ કે એની સાથે કોઈ ફાઇટિંગ ન કરી શકે, ઇટ્સ વેરી હ્યુજ. પછી એની પાસે સુદર્શન ચક્ર હોય. પછી એની પાસે દેર આર સેવરલ થિંગ. પણ કહેવાનો મતલબ શું છે, જેવી રીતના આપણે ત્રણ તીર્થંકર હતા, શાંતિનાથ ભગવાન, કુંતુનાથ ભગવાન ને હરનાથ ભગવાન, એ લોકો સાથે ચક્રવર્તી પણ હતા તીર્થંકરની સાથે, તો એ લોકોનું પુણ્ય એટલું હોય ને કે વેન હી ગોઝ તો કોઈ એમની સાથે લડાઈ જ ન કરે, ઓટોમેટિકલી બધા આવીને કે ઓકે વી વિલ સરેન્ડર અને વી આર હેપી ટુ વર્ક વિથ યુ. એટલે એમને ક્યારે હાર્ડલી ક્યારે લડાઈ કરવી પડે, ક્યારે લડાઈ જ ન કરે ચક્રવર્તી સાથે. તો એ ચક્રવર્તીનું યુએસપી શું હોય કે 6 ખંડના રાજા હોય. તો એવા મોટા રાજા જે હોય એને પણ કોઈ બચાવવા સમર્થ નથી. સી, ધેટ્સ વોટ આઈ વોઝ સેઇંગ કે અત્યારના કમ્પેરિઝન કરવું બહુ અઘરું છે, પણ ઇફ યુ લુક એટ ધ ડાયમેન્શન્સ એન્ડ અર્થ ઇઝ વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ 6 ખંડ, એટલું સમજો અત્યાર માટે. મોર દેન દેટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્લેરિફાય. સ્ટેટ અગેન, વી કાન્ટ ગો ટુ ધી અધર કન્ટ્રીઝ બીકોઝ દે આર ટુ ફાર, અને અત્યારમાં વી ડોન્ટ હેવ એની સાધનો નથી આપણી પાસે. જૈન જ્યોગ્રાફી ઇઝ પુટ ઇન અ સર્ટન વે. આજે જે સાયન્ટિફિક બિલીફ છે એમાં સર્ટન થિંગ્સ આર મેચિંગ, સર્ટન થિંગ્સ આર નોટ મેચિંગ, ઓર મે બી વી કેન સે દેટ વી હેવન સ્ટડી બોથ ઓફ ધેમ ઇન મોર ડિટેલ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ કે દે આર રિયલી મેચિંગ ઓર નોટ. ઓકે, તો આપણે પાછા આવી જઈએ કે આ ચક્રવર્તી જેવો રાજા છે એની પાસે 9 નિધિ છે, 14 રત્ન, ઘોડે, મતવાલે, હાથી, ચતુરંગ સેના, આ બધું ભી મૃત્યુ કે સન્મુખ ચક્રવર્તી કે લીએ કોઈ શરણભૂત નહીં. નાઉ ધેટ યુ આર આસ્કિંગ, સી, એવું કહેવાય કે ચક્રવર્તી પાસે એટલું પાવરફુલ એનું શરીર હોય કે એની એની જે સેના હોય ને એમાં 96 crore જે નીચે જમીન પર લડનારા હોય ને, પાયદળ જે કહેવાય ને આપણે ચેસમાં ઓલા પોન્સ હોય ને, તો એની પાસે 96 crore તો ખાલી પોન હોય. પછી 84 crore ઘોડસવાર ફાઈટર હોય, 72 lakh હાથીવાળા ફાઈટર હોય, એટલે એની સેના બહુ જ મોટી હોય. પણ ઇટ ઇઝ સેડ કે આ ચક્રવર્તીનું પોતાનું શરીર એટલું પાવરફુલ હોય કે આમ આંગળી આડી કરે અને અહીંયા એક લોખંડની ચેન નાખીને બધા જ મળીને ખેંચે ને તો પણ દે કાન્ટ મેક ઇટ સ્ટ્રેટ, એટલું પાવરફુલ એનું શરીર હોય. હવે ટુડે ટુ પ્રૂવ દેટ સાયન્ટિફિકલી ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. આપણે તો કેટલી બધી વસ્તુ આપણે કેટલી બધી વસ્તુ એવી આવે છે કે ચિંતામણી રત્ન છે, તમે એની સામે કંઈ વિચાર કરો અને તમને મળી જાય. ઓર ઇવન નિયર પાસ્ટમાં વી હેવ વી નો એક પારસ પથ્થર કરીને આવે, એટલે યુ ટચ દેટ ટુ મેટલ અને ટર્ન્સ ઇન ટુ ગોલ્ડ. હવે ટુ પ્રૂવ ઓલ ઓફ ધીસ ટુડે સાયન્ટિફિકલી ઇઝ ઇમ્પોસિબલ. ત્યારે એવું હતું હશે, આપણને ખબર નથી. ધોઝ મે બી દે મે હેવ ડિસઅપીયર્ડ. હા,
એક્ઝેક્ટલી.
તો એનીવે, તો એટલે આવા ચક્રવર્તી ઇન્દ્ર જેવા જે બહુ પાવરફુલ પુરુષો છે એને પણ મરણ વખતે કોઈ બચાવી શકતું નથી. હવે શું કહે છે, જન્મ બુઢાપા મરણ રોગ ઓર ભય યે આત્મા કી રક્ષા કરને વાલા, સોરી, જન્મ બુઢાપા મરણ રોગ ભય યે આ બધા દુઃખો છે ને, ઇન સબ સે આત્મા કી રક્ષા કરને વાલા સ્વયં આત્મા હી હૈ. કે જે જીવ પોતાના આત્મા તરફ પોતાનું અટેન્શન રાખીને બેઠા હોય એને આ બહારનું બધું દુઃખ જેવું લાગતું જ નથી. એ ખાલી એક જ્ઞાનનો વિષય બનીને મૂવ થઈ જાય છે આગળ. ઇસલીએ કર્મો કે બંધ ઉદય ઓર સત્તા સે રહિત શુદ્ધ આત્મા હી શરણ હૈ. માટે દરેક જીવ માટે પોતાનો એક આત્મા જ શરણ છે. આ બહારની કોઈ પણ વસ્તુ જીવને અશરણ છે. નેક્સ્ટ અર્યન સિદ્ધ, એટલે હવે ઉપચારથી કહે છે કે અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધવા પંચ પરમેશથી છે ને, આપણે ઓલું બોલીએ ને, ચત્તારી શરણમ પવજ્યામી, અર્યંતા શરણમ પવજ્યામી, સિદ્ધા શરણમ, એટલે હું અર્યન ભગવાનની શરણ લઉં છું, હું સિદ્ધ ભગવાનની શરણ લઉં છું, હું કેવડી ભગવાને પ્રરૂપિત કરેલા ધર્મની શરણ લઉં છું. પણ એ બધી શરણ તો ખાલી વ્યવહારથી શરણ છે, કેવા પૂરતી છે એમ. રિયાલિટીમાં એ પણ શરણભૂત નથી. તો કોણ છે? યે પંચ પરમેશ્વરોને અપની શુદ્ધાત્મા, યે પંચ પરમેશ્વરી અપની શુદ્ધાત્મા મેં વિલાસ કરતે હૈ. એટલે આ પંચ પરમેશ્વરી પણ એમના પોતપોતાના આત્મામાં વિલાસ કરે છે. ઇસલીએ શુદ્ધાત્મા હિ એક મેરે લીએ શરણ હૈ. હવે એ પંચ પરમેશ્વરી પણ પોતાના આત્મામાં વિલાસ કરતા હોય તો મારા માટે મારો આત્મા જ એક શરણ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ઓર સમ્યક તપ, યે ચારો આત્મા મેં હી વિલાસ કરતે હૈ. યે ચારો આત્મા મેં વિલાસ કરતે હૈ એટલે કે જે જીવ આત્મામાં વિલાસ કરે છે એને આ ચાર પ્રગટ થાય છે. ઇસલીએ આત્મા હી મેરા શરણ હૈ. ક્યાંથી વાત કરે છે? કે બહારની વસ્તુ તો શરણ નથી, પણ પોતાનું શરીર પણ શરણભૂત નથી, એક આત્મા જ જીવને શરણભૂત છે. ચાલો, આ તો આપણી થઈ અશરણની ભાવના. હવે આગળ સંસાર ભાવના. ચલો, બિફોર વી ગો ફર્ધર આઈ વોન્ટ ટુ બ્રેઇનસ્ટોર્મ વોટ ઇઝ સંસાર. સંસાર, વોટ ઇઝ સંસાર ટુ યુ? ધીસ ઇઝ નોટ સંસાર, ધીસ ઇઝ જસ્ટ ત્રણ લોક, ઇઝ લોક. પણ વોટ ઇઝ સંસાર ટુ યુ? વર્લ્ડી બધું, ઓકે. પણ ફોર એક્ઝામ્પલ, ધીસ ચોક ઇઝ નોટ સંસાર, ધીસ ચોક ઇઝ અ સબસ્ટન્સ ઇન ઇટસેલ્ફ. આમાં કઈ સંસાર નથી. ઇઝ સંસાર અ પર્સનલાઇઝ થિંગ ઓર ઇટ ઇઝ અ જનરલાઇઝ થિંગ?
થિંગ્સ ધેટ ચેન્જ અવર લાઈફ,
અવર લાઈફ. સો યુ આર સેઇંગ ઇટ ઇઝ અ પર્સનલાઇઝ થિંગ. સો માય સંસાર એન્ડ યોર સંસાર આર ડિફરન્ટ, રાઈટ? સી, ઇન અ વે આપણે અહીંયા શું કહે છે, સંસાર શબ્દ કમ્સ ફ્રોમ સંસ્કૃત વર્ડ સંસરણમ. સંસરણમ ઇતિ સંસાર. સંસરણ કરવું એટલે એમાં પ્રવર્તવું, એનગ્રોસ રહેવું, કોઈ પણ વસ્તુમાં સબમર્જ થઈ જવું. ઇન અ વે, નોટ ઇન લિટરલ સેન્સ, પણ કોઈ પણ વસ્તુમાં એનગ્રોસ રહેવું એ સંસરણ છે. સંસરણ એટલે સંસાર. જેવી રીતના હવે સપોઝ સમવન લાઈક પ્લેઇંગ અ વિડીયો ગેમ અ લોટ, તો હી ઇઝ ઓલવેઝ એનગ્રોસ્ડ ઇન પ્લેઇંગ અ વિડીયો ગેમ, રાઈટ? તો એના માટે એ વિડીયો ગેમ જ સંસાર છે. આ તો એક એક્ઝામ્પલ આપું છું, પણ એઝ અ હ્યુમન બિંગ ઓર એઝ અ જીવ આપણે લોકો વેરિયસ થિંગ્સની અંદર એનગ્રોસ છે ને. આપણી લાઈફ છે, ફેમિલી છે, આપણા બિઝનેસીસ છે, જોબ્સ આદિ છે, એજ્યુકેશન્સ આદિ છે, તો આપણે ઓલવેઝ એમાં જ એનગ્રોસ રહીએ છીએ. આપણે ઓલવેઝ એમાં જ એનગ્રોસ રહીએ છીએ. સો દેટ ઇઝ સંસાર, રાઈટ? રાઈટ. આ તો બહુ ઉપર ઉપર થી વાત થઈ આપણી, એક સુપરફિશિયલ વાત થઈ વોટ ઇઝ સંસાર. એનાથી થોડુંક વધારે ડીપમાં આવીએ, થોડું વધારે ફિલોસોફિકલી વિચાર કરીએ તો ફેમિલી જે છે અથવા આપણા બિઝનેસ છે, ઓક્યુપેશન છે, આપણી ઓફિસ છે, મારું કમ્પ્યુટર છે, મારું માઉસ છે, એટલે આઈ એન્જોય માય કપોટી ફોર એક્ઝામ્પલ વી સે ને એવરી ડે. તો કપ કઈ થોડી એન્જોય કરીએ છીએ, ટી કઈ થોડી એન્જોય કરીએ, આપણે એન્જોય શું કરીએ છીએ, આપણી ફિલિંગ આપણે એન્જોય કરીએ છીએ, આપણું જે જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં આપણે જે રાગ દ્વેષનો અનુભવ કરીએ છીએ એમાં રાગ એટલે મને ગમે છે, દ્વેષ એટલે મને ગમતું નથી. તો આપણે જીવ તો ઓલવેઝ પોતાની ફિલિંગને જ એન્જોય કરે છે ને, રાઈટ? તો જીવ તો હંમેશા રાગ દ્વેષના પરિણામોમાં જ ડૂબેલો છે. જીવ હંમેશા રાગ દ્વેષના પરિણામોમાં જ અથવા તો જ્ઞાન ને રાગ દ્વેષના પરિણામોમાં ડૂબેલો છે, એ કાંઈ પર વસ્તુમાં ડૂબેલો નથી. સમજાય છે? પોતાનું ફેમિલી, ઘર, મકાન, એમાં પણ જીવને લાગણી છે, આપણને એમાં ગમે છે, કોઈ મૂવી જોવા જઈએ તો આપણને એમાં ગમે છે, એ ગમાના પરિણામમાં જીવ એન્જોય કરે છે. તો એકચ્યુઅલી જીવનો સંસાર તો એ રાગદ્વેષના પરિણામો જ છે, ઓલી બહારની વસ્તુ કઈ જીવનો સંસાર નથી. સમજાય છે? હવે એ રાગદ્વેષના પરિણામમાં પણ કેમ અત્યારના, હવે આપણે વી ટ્રાય ટુ કોરિલેટ અવર સેલ્સ વિથ હરિયન ભગવાન. હરિયન ભગવાન કેમાં ડૂબેલા છે? એ તો પોતાના આત્માના અનુભવમાં ડૂબેલા છે, રાઈટ? પોતાના આત્માના અનુભવને જ એન્જોય કરે છે અને એમાં જ ડૂબેલા છે. અને ઓન ધ કોન્ટ્રરી આપણે લોકો બહારની વસ્તુઓના અનુભવમાં ડૂબેલા છે. જેવો એ અનુભવ કરે છે, એટલે હા, ધી એકચ્યુઅલ અનુભવ ડિફર, બટ ધ નેચર કે બંને જીવ અનુભવ કરે છે, દેટ ઇઝ સેમ, રાઈટ? જેવી રીતના હું જ્ઞાન કરું છું એવી રીતના જ હરિયન ભગવાન પણ જ્ઞાન કરે છે, જસ્ટ દેટ ધી ક્વોલિટી એન્ડ ધ ક્વોન્ટિટી ઇઝ ડિફરન્ટ. પછી જેવા રાગદ્વેષના પરિણામ, એટલે જેવા પરિણામ મને થાય છે, ચારિત્ર ગુણને જે સ્થિરતા છે ને ગુણ, તો ક્યાં સ્થિરતા કરે છે? તો હું બહાર સ્થિરતા કરું છું તો મને રાગદ્વેષના પરિણામ થાય છે. હરિયન ભગવાન આત્મામાં સ્થિરતા કરે છે, એમને વિતરાગતાના પરિણામ. સમજાય છે? એટલે સંસાર, માય ક્વેશ્ચન ઇઝ, સંસાર ક્યાં છે? જીવના દ્રવ્યમાં છે, ગુણમાં છે કે પર્યાયમાં છે? સમજાય છે? દ્રવ્ય ગુણ પર્યાય ખ્યાલ છે. દ્રવ્ય તો જીવનો, એટલે જેવા ભગવાન છે એવો જ હું જીવ છું, બેમાં કોઈ ડિફરન્સ નથી. જેટલા ગુણ એનામાં છે એટલા જ ગુણ મારામાં પણ છે. પણ હવે એમના ગુણોનું યુટિલાઇઝેશન ક્યાં થાય છે? તો આત્માને જાણવામાં થાય છે, અને એઝ અ બાય પ્રોડક્ટ લોકાલોક જણાય છે. અને મારા જ્ઞાન ગુણનું યુટિલાઇઝેશન ક્યાં થાય છે? ત્યાં બહુ ગરમી થાય છે એ જણાય છે. સમજાય ને ફરક? સમજાય છે કે નહીં? બેમાં ફોકસ ઇઝ ડિફરન્ટ, આપણી આખી ડાયરેક્શન અલગ છે અને એમની ડાયરેક્શન અલગ છે. તો એમને પણ એકચ્યુઅલી જુઓ તો એમને પણ સંસાર છે. હરિયન ભગવાનને પણ સંસાર છે. એમનો સંસાર શું છે? પોતાના આત્મામાં સંચરણ કરે છે એ એમનો સંસાર, અને આપણે પર વસ્તુમાં સંચરણ કરીએ છીએ એ આપણો સંસાર. તો આ સંસાર, આ પર વસ્તુમાં જે આપણે ડૂબેલા છીએ, તો વોટ ઇઝ રોંગ ઇન ઇટ? પ્રોબ્લેમ ક્યાં છે? ભલે ખાલી ડાયરેક્શન ડિફરન્ટ છે, અગ્રીડ. હરિયાન ભગવાન આત્મામાં ડૂબેલા છે, હું પર વસ્તુમાં ડૂબેલો છું, તો પ્રોબ્લેમ શું છે? એક્ઝેક્ટલી, પર વસ્તુમાં, એક તો પર વસ્તુ નિત્ય નથી અને આપણને શરણ આપનારી નથી, એટલે ઇવેન્ચ્યુઅલી વહી જવાની છે, અને આપણે એમાં એક પરમનન્સી ગોતીએ છે જે આપણને એમાં મળતી નથી. અને એમ ન મળવાને કારણે જીવ અલગ અલગ વસ્તુમાં સંચરણ કર્યા કરે છે, અને એમ કરીને ચાર ગતિ રૂપ આ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, નિરંતર કર્યા કરે છે. જેવી રીતના કે કોઈ પણ વસ્તુમાં પરમનન્સી, એટલે અહીંયા હું મારા પણ કોને માનું એ વસ્તુમાં, કે હવે મને આ વસ્તુમાં સુખ લાગે છે, રાઈટ? એવરીબડી વોન્ટ સુખ. તો હવે થોડોક વખત હું એને એન્જોય કરું, પછી કંટાળી જાઉં છું, રાઈટ? અને એ એન્જોયમેન્ટ પણ જે થોડોક વખત કરીએ છીએ એ આપણે માનીએ છીએ કે એન્જોયમેન્ટ કરીએ છીએ, પણ બાકી એ જ વસ્તુ કોઈ બીજાને આપે તો એમાં એને એન્જોયમેન્ટ નથી. જેવી રીતના કોઈને બહુ તાવ આવતો હોય તો એના માટે હોટ વેધર ઇઝ બેટર, નહીં તો ઓલામાં તો હજી દુઃખી થશે. પણ જેને નોર્મલ પર્સન માટે ઇટ ઇઝ અ વેરી નોટ સો ગુડ કન્ડિશન ટુ બી. તો આ બધી વસ્તુ જે જીવની નીડ્સ જે છે જેમાં એને રહેવું છે સો ધેટ એને આનંદનો અનુભવ થાય, એ બધી ટેમ્પરરી વસ્તુઓ છે અને એ પરમનન્ટ રહેતી નથી. તો જીવ કીપ્સ ઓન ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ ટુ બી ઇન દેટ હેપીનેસ મોડ, પણ કંઈક બધી થિંગ્સ એના કંટ્રોલમાં નથી. જેવી રીતના ટેમ્પરેચર મારા કંટ્રોલમાં નથી તો જીવને દુઃખી થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સમજાય છે? વેર એઝ જ્યારે જીવ પોતાના આત્મામાં જાય છે તો બધી જ જગ્યાએથી ઉપયોગ એટલે જ્ઞાનને પાછું હટાવીને પોતાના આત્મામાં લીન થાય છે. તો હવે એને જીવને ઠંડી છે કે ગરમી છે ફરક જ નથી પડતો, કેમકે ત્યાંથી એણે જ્ઞાનને હટાવી લીધું છે. તો એને એ જાતનું હવે દુઃખ અનુભવાતું જ નથી અને પોતાના આત્મામાં લીન થાય છે તો ત્યાં એ પરમનન્ટ એ સુખને ભોગવી શકે. સમજાય છે? તો આવી
રીતે
ઇટ હેઝ ટુ બી પરમનન્ટ અને કમ્પ્લીટ અને સેમ ફોર ઓલ, નોટ ડિપેન્ડન્ટ ઓન સો મેની ફેક્ટર્સ. હમણાં જો પ્રવચનસારની આઈ થિંક 73 ગાથા છે, એમાં શું લખ્યું છે કે આપણે જે સુખને માનીએ છીએ એ સુખ વિનાશિક છે, નાશ થઈ જાય છે. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સો મેની ફેક્ટર્સ કે મને એવી બીજી વસ્તુઓ મળશે, દેન એ વધઘટવાળી છે. કે સપોઝ મને કોઈ વસ્તુ મેં ખાધી અને મને ભાવી, પણ કોઈ બીજી વસ્તુ ખાધી મને વધારે ભાવી, તો દેર આર લેવલ્સ. કે કોઈ ઓછી ગમે છે, કોઈ વધારે ગમે છે, એવું નથી કે કમ્પ્લીટ છે. જ્યારે આત્મિક સુખ કેવું છે, હંમેશા સેમ છે, હંમેશા આપણા માટે વિદ્યમાન છે. એવું નથી કે કોઈના ઉપર ડિપેન્ડન્ટ છે, આત્મા અહીંયા જ છે. આપણે વિદ્યમાન એટલે એક્ઝિસ્ટ કરે છે. જેવી રીતના કોઈ એક્સટર્નલ ટેમ્પરેચર કંટ્રોલ ડિવાઇસ પર ડિપેન્ડન્ટ નથી, પોતાનો આત્મા હંમેશા અહીંયા છે. એનું સુખ ક્યારે વિનાશિક નથી, એકવાર અનુભવ થાય છે તો હંમેશા રહે છે અને વધઘટ થતું નથી. એ પૂર્ણ સુખ હંમેશા એવું ને એવું જ રહે છે. આજે મોટા શાસ્ત્ર જે છે ને, આપણે કહીએ ને પ્રવચનસાર, સમયસાર આદિ, એ રિયલી મોટા સુકામ છે, ખબર છે? કેમકે ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ધ વેરી વેરી બેઝિક થિંગ્સ ધેટ જીવ ઇઝ એક્સપિરિયન્સિંગ આપણી ડે ટુ ડે લાઈફમાં. ઇટ ઇઝ એકચ્યુઅલી એક્સ્ટ્રીમલી સિમ્પલ. વી ફીલ જ્યારે મોટા શાસ્ત્ર એટલે યુ નીડ સર્ટન કેપેબિલિટી ટુ રીડ ધેમ, કંઈક બેઝિક સ્વાધ્યાય તો હોવો જોઈએ ને. પણ ઓન ધ કોન્ટ્રરી, ઇટ ઇઝ ધી મોસ્ટ સિમ્પલેસ્ટ વસ્તુઓ કે જેને વાંચવાથી યુ કેન કોરિલેટ યોર બેઝિક એક્સપિરિયન્સીસ. એક મોક્ષમાર્ગ પ્રકાશક કરીને શાસ્ત્ર છે, એમાં તો જાણે આપણા જે આપણા થોટ પ્રોસેસ જ લખી નાખ્યા હોય ને એવું લાગે આપણને. કે તમે વાંચો ને તો રિયલી એવું ફીલ થાય કે અરે હું તો આમ જ વિચાર કરતો હતો. આપણા જ ક્વેશ્ચન જે થોટ્સ હોય ને એ ક્વેશ્ચન તરીકે નાખ્યા અને પછી એના આન્સર આપ્યા. એટલે ઇટ રિયલી વર્થ રીડિંગ આવર સેલ્ફ. આગળ વધીએ તો અહીંયા શું કહે છે, સંસાર ભાવના ગાથા નંબર 5, એટલે ત્રીજી ભાવના પણ ગાથા નંબર 5, પેજ 141. ચહુ ગતિ દુઃખ જીવ ભરે હે, એટલે જીવ આવી રીતના બહારની વસ્તુઓમાં ડૂબેલો રહીને ચાર ગતિ રૂપ પરિભ્રમણ કરીને જીવ દુઃખો ભરે હે. ભરે એટલે દુઃખો કરે, દુઃખ ભોગવે છે. અને પરિવર્તન 5 કરે હે. આ 5 પરિવર્તન શું છે આપણે જોશું 2 મિનિટમાં. સબ વિધિ સંસાર અસારા, કોઈ જ વિધિ એ સંસારમાં સાર નથી. બધી જ રીતે સંસાર અસાર છે. યામે સુખ નાહી લગારા, આમાં લગારા એટલે થોડું પણ સુખ નથી. આ લગાર શબ્દ શું છે ખ્યાલ છે? આપણે જ્યારે સપોઝ યુ મે હેવ થોટ અબાઉટ ઇટ બટ યુ હેવ જસ્ટ નોટ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. સપોઝ યુ ગો ટુ અ રેસ્ટોરન્ટ વિચ ઇઝ સર્વિંગ મીટ, રાઈટ? So you try to keep your plates, everything different, right? જેવી રીતના ઓલું સમ બાર્બીક્યુ રેસ્ટોરન્ટમાં આપણે જઈએ તો એના ઓલા ફોક્સ ને વેજીટેરિયનના ફોક્સ આર ડિફરન્ટ. વાય આર દે ડિફરન્ટ? યુ ડોન્ટ વોન્ટ ક્રોસ કન્ટામિનેશન, રાઈટ? આ લગાર એકચ્યુઅલી મીન્સ કન્ટામિનેશન. જેવી રીતના આપણે કોઈ એક જણે કંઈક સ્પૂનથી ખાધું હોય તો ધી અધર પર્સન ડઝન્ટ ઇટ વિથ ધ સેમ સ્પૂન, કેમ કે દેર ઇઝ પ્રોબેબલી અ ચાન્સ ઓફ ક્રોસ કન્ટામિનેશન, યુ ટ્રાન્સફર સમ ડિઝીઝ. એવી જ રીતે અહીંયા કહે છે કે આ સંસારમાં સુખનું જરા પણ કન્ટામિનેશન નથી. સંસાર બધી જ રીતે ખાલી દુઃખ રૂપે છે. સમજાય છે? ઓકે, આપણા પરિવર્તન પાંચ શું છે એ જરા જોઈએ, પછી ધેન વી વિલ પ્રોસીડ ફર્ધર. કોને ખબર છે પાંચ પરિવર્તન? વેરી ગુડ. નામ શું છે? દ્રવ્ય પરિવર્તન. એક મિનિટ. ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. સી, પરિવર્તન મીન્સ ગોઈંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઈટ? ફરી એટલે બધી તરફથી, વર્તન એટલે વર્તવું, ચેન્જ થવું, બધી જ રીતે અલગ અલગ રીતે ચેન્જ થયા કરવું, એને કહેવાય પરિવર્તન. તો દેટ મીન્સ કે આપણે સંસારમાં ચાર ગતિ છે તો જીવ બધી જ ગતિમાં ભ્રમી ચૂક્યો છે. પછી પાંચ ઇન્દ્રિય છે આપણે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ, તો જીવ બધી જ ઇન્દ્રિય લઈ ચૂક્યો છે. પછી ડાયરેક્શનલી જુઓ તો નોર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ ઘણું બધું છે અંદર, રાઈટ? તો બધી જ જગ્યાએ જઈને આવ્યો છે, એને કહેવાય પરિવર્તન. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે જઈને તો આવ્યો છે પણ કેટલા વખતથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે? તો ટુ ગીવ એઝ અ મેજરમેન્ટ ઓફ ટાઈમ, આ પાંચ પ્રકારના પરિવર્તન ડિફાઈન કરવામાં આવે છે. જેવી રીતના આપણે એમ કહીએ કે આપણી એજ કેટલી છે, તો 100 યર્સ છે. તો યર્સ ઇઝ ધ યુનિટ ઓફ ટાઈમ, કરેક્ટ? એવી જ રીતે જીવે દેવગતિમાં કેટલો કાળ એક ભાવમાં કાઢે છે, તો સાગરોમાં કાઢે છે. સાગર ઇઝ ધ યુનિટ ઓફ ટાઈમ, રાઈટ? તો આ ચાર ગતિમાં જીવ કેટલા વખતથી ભ્રમણ કરે છે? જો એ મેજર કરવું હોય તો સાગર આદિ બહુ નાના પડે છે, સો યુ નીડ અ મચ બિગર યુનિટ ઓફ ટાઈમ. જેવી રીતના અહીંયાથી લાઇટ ને સન સુધી જતા કેટલો ડિસ્ટન્સ, કેટલો ટાઈમ લાગે છે, સો યુ મેજર ઇટ ઇન લાઇટ યર ઓર લાઇટ મિનિટ્સ. કેમ કે કિલોમીટર્સ ને બધું બહુ નાનું પડે છે. સિમિલરલી અહીંયા આ પાંચ જે છે they are unit of time, કે જીવ કેટલા વખતથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે. સમજાય છે? તો જીવ કેટલા વખતથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે એ મેજર કરવાનું યુનિટ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ પાંચ પરિવર્તન. These five are in the increasing amount of time in that order. એટલે દ્રવ્ય પરિવર્તન is the smallest among five અને ભાવ પરિવર્તન is the largest. જેવી રીતના એક ક્લોકમાં 1 minute has 60 seconds, 1 hour has 60 minutes, સિમિલરલી અહીંયા એક્ઝેક્ટલી 1 ભાવ પરાવર્તન is equal to અનંત ભાવ પરાવર્તન. 1 ભાવ પરાવર્તન is equal to અનંત કાળ પરાવર્તન. 1 કાળ પરાવર્તન is અનંત ક્ષેત્ર પરાવર્તન. અને 1 ક્ષેત્ર પરાવર્તન is equal to અનંત દ્રવ્ય પરાવર્તન. આટલું સમજાય છે? લીધું તું ને ક્યારે? ઓકે ઓકે. નાવ આપણે બધાનું સ્વરૂપ થોડું થોડુંક જોશું, એટલે વી વિલ ગેટ એન આઈડિયા. જેવી રીતના અત્યારના આઈ એમ ઇન મનુષ્ય ફોર્મ, રાઈટ? તો મનુષ્ય ફોર્મમાં મારી સાથે, જીવ સાથે અમુક કર્મ પરમાણુ જોડાયેલા છે અને અમુક આ બોડીલી પરમાણુઓ જોડાયેલા છે. દે ટુ આર ડિફરન્ટ ટાઈપ ઓફ પરમાણુ. એકને કહેવાય કર્મ પરમાણુ અને એકને કહેવાય ન કર્મ પરમાણુ. જે આ શરીર, આ મન, દ્રવ્ય મન અને વાણી, આ ત્રણ વસ્તુ જે છે એ ન કર્મ પરમાણુઓથી બનેલી વસ્તુ છે. નોકર્મ ઇઝ નોટ કર્મ. નોકર્મ એટલે આજે આપણી સ્કિનના પોતરા નીકળે છે ને, સમજાય છે, અને નીકળીને છૂટા પડી જાય છે, તો એ જે પરમાણુઓ છે એ નોકર્મ પરમાણુ કહેવાય. તો આ વિશ્વમાં પરમાણુઓ કેટલા છે? જીવ કેટલા છે? પહેલા તો જીવ અનંત છે. અને પૂતગલ કેટલા છે? અનંત અનંત છે. જેટલા જીવ છે એના કરતા અનંત ગણા વધારે પૂતગલ છે. અનંત ગણા એટલે કેવી રીતના અનંત ગણા? એક અનંત નું ફિલિંગ તો આવવું જોઈએ ને આપણને. જેવી રીતના લેટ્સ સે 2 raised to 2 is 4, 4 raised to 2 16, 16 raised to 2 256, એક્સેટ્રા એક્સેટ્રા. યાદ છે આપણે પહેલા જોયું હતું. તો એવી રીતના હવે અહીંયા જીવ ને મૂકો, જીવ રેસ ટુ ટુ તો કેટલા થાય? ઓલરેડી અનંત અનંત થઈ ગયા ને, કેમ કે જીવ અનંત છે. પણ આટલામાં પૂતગલ આવતા નથી. હજી આગળ જતા જાઓ, આને રેસ ટુ ટુ, આને રેસ ટુ ટુ, આને રેસ ટુ ટુ, કેટલી વાર? કેટલી વાર? અનંત વાર. અનંત વાર કરો ત્યારે પૂતગલ આવે છે. સમજાય છે? તો અત્યારના જીવ પાસે અમુક પૂતગલ પરમાણુઓ છે. હવે એઝ ધ એજ પ્રોગ્રેસિસ, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી સ્કિન બહુ સોફ્ટ હતી ને, વાળ પણ બહુ સુવાળા હતા કે નહીં, અને એઝ વી આર ગ્રોઈંગ ઓલ્ડર વી હેવ પિમ્પલ્સ ઇન બિટવીન, ધેન દે ગો અવે, ધેન યુ હેવ લિટલ હાર્શર પિટેડ સ્કિન એઝ યુ કમ ટુ મિડલ એજ, અને એઝ યુ ગ્રો ઓલ્ડ તો પછી રિંકલ્સ વાળી સ્કિન આવી જાય. તો આ બધું શું થાય છે? આ બધા પરમાણુઓ બદલાઈ જાય છે. સમજાય છે? પરમાણુ ઇઝ એટમ્સ મોલિક્યુલ્સ, પૂતગલ પરમાણુ. સોરી, સે ઇટ અગેન. સી, ઓવર પોપ્યુલેશન થાય તો જીવના નંબર ઇન્ક્રીઝ નથી થતા. યુ આર જસ્ટ ટ્રાન્સફરિંગ વન ફોર્મ ઓફ જીવ ટુ ધી અધર. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. કેમ કે નિગોદમાં તો એક સેલમાં અનંત જીવ છે, રાઈટ? અને હ્યુમન્સ કેટલા છે? 700 crores. એ 700 ને 900 crore બી થઈ જાય તો યુ હેવ ઇન્ક્રીઝ ઓનલી 200 crore. દેટ મેની જીવ તો એક ડ્રોપ ઓફ વોટરમાં પણ છે. સમજાય છે કે નહીં? એટલે ઇટ ઇઝ જસ્ટ ટ્રાન્સફર ઓફ એ, ઇટ ઇઝ ફ્લક્ચ્યુએશન. જેવી રીતના એમ પણ વિચાર કરો ને કે હ્યુમન્સ આર નોટ ઓનલી હિયર, વિદેહ ક્ષેત્રમાં આદિ પણ બધે છે, તો ત્યાંના પણ અહીંયા આવતા હોઈ શકે. Everything is in the fluctuation. It is so small change that it is not even worth considering an increment. There will be no time. Evu kyare aavse j nahi. But even then, see, that is another argument. Even then, the speed with which jeev is attaining moksha, that speed is so small that you keep removing from jeev no repository and keep putting in system, so pane kyare khatam hai, because that speed is so small, so pane nahi khatam hai. We actually got sidetracked that jeev, you are taking it out from sansar and putting in system, at some point to khatam thai hasa. વોટ આઈ એમ સેઈંગ ઇઝ કે એટલા બધા સંસારી જીવ છે અને એની કમ્પેરિઝનમાં ધ સ્પીડ વિથ વિચ યુ પુટિંગ ઇઝ સો સ્મોલ કે ક્યારેય ખતમ નહીં, ઓછા પણ નહીં થશે. એટલે ઓછા થાય છે, ટેકનિકલી થાય છે, બટ વેરી વેરી સ્મોલ. એની વે કમ બેક, તો આપણે શું વાત ચાલતી હતી કે જેટલા જીવ છે એના કરતા અનંત ગણા વધારે પૂતગલ છે, અને એ પૂતગલ કયા ફોર્મમાં છે? જેવી રીતના બોડીના છે અથવા કર્મના પરમાણુ આપણી સાથે જોડાયેલા. હવે એઝ ધ એજ પ્રોગ્રેસિસ કે આપણા કર્મ પણ ખરતા જાય છે, તો નવા કર્મો બંધાય છે ને, તો વી આર બેઝિકલી ટેકિંગ પરમાણુ અને લિવિંગ પરમાણુ. આઈ મીન ધીસ ઇઝ અ પ્રોસેસ વિચ ઇઝ ગોઈંગ ઓન, બરાબર. તો આ વિશ્વના જેટલા પણ પરમાણુ છે એ જીવ એકવાર લઈ લે, પછી છોડી દે, અને વળી પાછા ઓરિજિનલ પરમાણુ લે ત્યારે જઈને એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. સમજાય છે? પણ હવે ધ પોઈન્ટ ટુ બી વન્ડર્ડ ઇઝ કે પરમાણુ કેટલા બધા છે. તો આટલા બધા પરમાણુ એક જીવે લઈને છોડતા ટાઈમ કેટલો લાગે? સમજાય છે કે નહીં? જેવી રીતના સી આઈ થ્રો અનધર ગુગલી. અત્યારે હું એક જીવ છું, કરેક્ટ? એક જીવની સાથે કર્મ પરમાણુ કેટલા છે એટ પ્રેઝન્ટ? કેટલા એટ એની વન પોઈન્ટ ઓફ ટાઈમ? એ પણ અનંતમાં છે, એ કાઉન્ટિંગ પણ અનંતમાં છે, અને ટોટલ નંબર ઓફ પરમાણુ પણ અનંતમાં છે. અનંત અનંત છે પણ અનંતમાં છે. સમજાય છે કે નહીં? પણ દેટ અનંતાનંત સો હ્યુજ રેન્જ કે દરેક જીવને બધા પરમાણુ લઈને છોડતા અનંત કાળ લાગે છે. અનંત કાળ એટલે કેટલો કાળ ખબર? અનંત કાળ. એટલો મોટો કાળ છે કે આમાં જેવી રીતના ઓલું આપણે ઉત્સર્પિણી ઉત્સર્પિણી જોયું હતું ને, એક ઉત્સર્પિણી અને જેવી રીતના આપણે અત્યારના ફિફ્થ કાળમાં છે, રાઈટ? 1-6 માં જી ઓલું ટાઈ જાય છે. તો ધીસ ઇઝ અવસર્પિણી અને ધીસ ઇઝ ઉત્સર્પિણી. યુ આર ગોઈંગ ફ્રોમ 1-6 અને યર યુ આર ગોઈંગ ફ્રોમ 6-1, રાઈટ? આ ટોટલ થતા 20 કરોડ સાગર આટલો ટાઈમ લાગે છે. એક સાગરમાં અસંખ્ય વર્ષ છે. એક યુગ જે આપણે કહીએ છીએ એક સાગરમાં અસંખ્યાત વર્ષ. ગુરુદેવ શ્રી કહે ને અસંખ્યાત અબજ વર્ષ. અબજ તો ખાલી કહેવા માટે, પણ એકચ્યુઅલી અસંખ્યાત વર્ષ છે. તો એવા 22 કરોડ સાગર થતા એક યુગ પૂરો થાય છે. આવા અસંખ્યાત બી પૂરા કરો ને તો પણ એ અસંખ્યાત જ કાળ થાય છે, અને આ પૂરો થતા અનંત કાળ જાય છે. સમજાય છે કે નહીં? લેટ મી ગીવ યુ અ લિટલ ગ્લિમ્પ્સ ઇન બિટવીન. આ કાળ પરાવર્તન છે ને એનું થોડુંક જોઈએ. કાળ પરાવર્તન શું છે? જેવી રીતના દ્રવ્યમાં શું કીધું કે જીવે દરેક પરમાણુને ગ્રહણ કર્યા, છોડ્યા અને વળી પાછા ઓરિજિનલ ગ્રહણ કર્યા. ક્ષેત્ર પરાવર્તનમાં શું કહે છે કે જીવ ક્ષેત્રમાં એક જગ્યાએ બોર્ન થયો, એવી રીતના એના એડજસ્ટન્ટ નેક્સ્ટ જગ્યાએ બોર્ન થયો, એના થર્ડ એડજસ્ટન્ટ જગ્યાએ બોર્ન થયો, એવી રીતના બધી જ જગ્યાએ બોર્ન થઈને ફરીથી ઓરિજિનલ જગ્યાએ આવે ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન શરૂ થાય. હવે સી ઓબ્વિયસલી લેટ્સ સે આઈ એમ અ હ્યુમન અને આઈ એમ ગેટિંગ બોર્ન હિયર નાઉ, તો ધ વેરી નેક્સ્ટ પ્લેસ પર બોર્ન થવાનો મને ઓકેશન ક્યારે આવે?
ઇટ ઇઝ
80 યર્સ લેટર. પણ દેન ઓલ્સો ઇટ હેઝ ટુ બી સો કોઇન્સિડેન્ટલ કે હું અહીંની બદલે અહીંયા જ જન્મું છું, રાઈટ? ઇફ યુ ઇન્સ્ટેડ ઓફ યર આઈ એમ બોર્ન ઇન અમેરિકા, તો ધ ટાઈમ ઇઝ કન્ટિન્યુડ. But the counting doesn't move forward unless I am coming to the next place. સમજાય છે? તો એવી રીતના આગળ 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 જતા જઈને આખું ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય, એટલે બધું પૂરું થાય ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન. હવે કાળ પરાવર્તન કે ટાઈમ ના લે કન્ઝ્યુમ કે જે ટાઈમનું બિગિનિંગ છે, ધ વેરી ફર્સ્ટ સમય ત્યારે હું બોર્ન થયો. નાવ આઈ હેવ ટુ ટેક બર્થ ઇન ધ સેકન્ડ સમય. ફર્સ્ટ પછી સેકન્ડ. મિનિમમ લાઈફ ઓફ એની જીવ ઇન એની ગતિ ઇઝ અંતરમુહૂર્ત. અંતરમુહૂર્ત ઇઝ અસંખ્યાત સમય, મેની સમય, એટલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ બેઝિકલી, પણ મેની મેની સમય. સો યુ કાન્ટ ટેક બર્થ ઇન ધ સેકન્ડ સમય. યુ હેવ ટુ એટલીસ્ટ ગો વન્સ અરાઉન્ડ, એટલીસ્ટ ઓલ સિક્સ અવસર્પિણી એન્ડ ઉત્સર્પિણી. Then only you can come to the next opportunity. હવે એ પણ next opportunityમાં શું છે? એ સેકન્ડ સમયમાં બર્થ થવો ઇઝ અગેન અ ચાન્સ, રાઈટ? સમય ઇઝ અ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ. હાઉ સ્મોલ? ઇટ ઇઝ 1/1000 સમય. 1 upon અસંખ્યાત of a second. એક સેકન્ડ નો અસંખ્યાતમો ભાગ એ સમય. ઇટ ઇઝ વેરી વેરી સ્મોલ. તો એક સમયથી બીજા સમયમાં બોર્ન થવા માટે એટલીસ્ટ એક ચક્કર તો મારવું પડે ને. અને યુ હેવ ટુ ડુ દેટ, યુ હેવ ટુ ટેક બર્થ એટ ઈચ એન્ડ એવરી સમય ઓફ દેટ એન્ટાયર ઉત્સર્પિણી એન્ડ અવસર્પિણી. તો ધીસ વિલ ગીવ યુ રિયલિસ્ટિક ટાઈમ કે કેટલો ટાઈમ લાગી શકે. અચ્છા, લેટ ઇમેજિન કે આપણા બધાની લાઈફ ઇઝ અસંખ્યાત સમય. એમાં પણ આપણે હવે સાગર ને એ બધું ઇગ્નોર કરશું. લેટ્સ ઇમેજિન કે આપણી લાઈફ અસંખ્યાત સમય છે. ધી પ્રોબેબિલિટી ઓફ ટેકિંગ અ બર્થ એટ એની વન પર્ટિક્યુલર સમય આઉટ ઓફ અસંખ્યાત ઇઝ વન અપોન અસંખ્યાત, રાઈટ? સો ધ ચાન્સ ઓફ યુ કમિંગ બેક અને ટેકિંગ અ બર્થ એટ ધ સેમ પ્લેસ ઇઝ વન અપોન અસંખ્યાત. સો ઓન એન એવરેજ વેન યુ મૂવ અરાઉન્ડ અસંખ્યાત ટાઈમ યુ વિલ ટેક ધ નેક્સ્ટ બર્થ, રાઈટ? ઓન એન એવરેજ યુ ગો અસંખ્યાત ટાઈમ અને યુ ટેક બર્થ ઇન ધ નેક્સ્ટ સમય. સો ધીસ ઇઝ 20 કોડા કોડી સાગર. એટલી વાર તમારે બર્થ લેવાનો છે. ધીસ ઇઝ ઇન ટુ સાગર. સો કન્વર્ટ સાગર ટુ સમય, એના જે પણ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, મલ્ટીપ્લાઇડ બાય અસંખ્યાત ટાઈમ યુ વિલ ગો અરાઉન્ડ ફોર ધ નેક્સ્ટ બર્થ, રાઈટ? હા,
Many circles, right. I am also there in that many, many ages. So one way to look at it is a long journey. The other way to look at it, I have already completed the journey.
Correct.
So I could actually achieve whatever I want to achieve even tomorrow.
Exactly.
Here it
is. Correct.
So I think sometimes you get scared looking at the numbers. The other way to look at it is maybe I have already completed all that.
Yes.
And it is probably the next tomorrow that one can achieve.
Exactly. Right. એકચ્યુઅલી ધ વે ટુ લુક એટ ઇટ ઇઝ કે મેં આટલી બધી વાર આ કર્યું છે, શું કામ કર્યું છે, જસ્ટ બીકોઝ આઈ હેવ નોટ લુક્ડ એટ માય આત્મા, આઈ ડિડન્ટ ડુ ધીસ મચ અને દેટ આઈ એમ કીપ ઓન ડુઈંગ ધીસ. નહીં, ઇટ ઇઝ ઓપ્ટિમિસ્ટિક કે આપણી પાસે આટલું બધું આપણને મળ્યું છે, જીલવાણી છે, અને વી હેવ ધ રાઈટ નોલેજ અત્યારના. એટલે ઇટ ઇઝ ધી ટાઈમ વેર આપણે થોડુંક વધારે સમજણ કરીને એક આત્માને સમજવું જોઈએ. રાઈટ નાઉ વી આર ઇન ડિસેન્ડિંગ, ઇટ ઇઝ ગોઈંગ ટુવર્ડ બેડ, ઇઝ ધ વર્સ્ટ. મતલબ હાઉ ડુ યુ નેમ ઇટ? જે આ ઉત્તર પીણી છે એનું કાઉન્ટિંગ વાઇઝ ધીસ ઇઝ અ ફર્સ્ટ. But the conditions are like six. Conditions are the worst. ત્યારે ફોર્થ માં એટલે 6, 5, 4 માં થાય, નોટ ધ કાઉન્ટિંગ વાઇઝ ફોર્થ. અહીંયા ફોર્થ માં થાય, ત્યારે પણ 24 થી થાય, અહીંયા પણ ફોર્થ માં 24 થી થાય, રાઈટ? તો આપણે દ્રવ્ય જોયું, ક્ષેત્ર જોયું, કાળ જોયું, ભાવ. ભાવ એટલે શું? કે ચાર ગતિઓ છે ને, ચાર ગતિ, દેવ, નરક, તિર્યંચ, મનુષ્ય, રાઈટ? બધાની અમુક લાઈફ રેન્જ છે. જેવી રીતના મનુષ્યની શું છે, તો અંતર્મુહૂર્ત ટુ અત્યારના 120 years, અપ્રોક્સિમેટલી 100 years, 120 years, વોટ એવર, રાઈટ? સમવન કેન ટેક અ બર્થ એન્ડ ઇમિડિયેટલી ડાય, ઓર દે કેન લીવ અપ ટુ 120 years ઓર વોટ એવર, બરાબર? જેવી રીતના સિમંદર ભગવાન છે, એ ત્યાં વિદેહ ક્ષેત્રમાં એમનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, એટલે 70,56,000 crore ઇન્ટુ 1 કરોડ, એટલા યર્સ એમનું આયુષ્ય બહુ મોટું છે. ભોગભૂમિમાં આપણે જઈએ તો આયુષ્ય ઇઝ ઇવન લોંગર. સો ધ રેન્જ ઇઝ 1 અંતર્મુહૂર્ત ટુ 3 પલ્ય. વી વિલ નોટ ગો ઇન યુનિટ, ઇટ્સ વેરી બિગ એજ, એમ સમજો, વેરી લોંગ. द सेम फॉर तिर्यंज ऑल्सो अंतर्मूर्ति त्रिपल्य नारकी अने देव में 10,000 इयर्स टू 33 सागर दिस इज द टोटल वेरिएशन पॉसिबल एवर सागर इज बिगर सागर और पल्य में इज अ स्ट्रेट कन्वर्जन फैक्टर ओलू कोड़ा कोड़ी 1 crore into 1 crore पल्य इज इक्वल टू 1 सागर दैट इज वेरी सिंपल नाउ वॉट इज भव परावर्तन के वन जीव हैज टू फर्स्ट टेक बर्थ एज एनी वन पिक एनी वन लेट्स से देव तो 10,000 इयर्स नी एज वाला देव तरीके उत्पन्न थवान देन यू डाय देन यू टेक द नेक्स्ट बर्थ हवे नेक्स्ट काउंटिंग विल मूव ओनली वेन यू टेक बर्थ एज 10,000 इयर्स प्लस वन समय योर एज हैज टू बी 10,000 इयर्स प्लस वन समय इन देव ओनली नाउ ऑब्वियसली फ्रॉम देव यू विल नॉट बिकम देव नो यू कांट देव माथी यू कैन ओनली गो टू तिर्यंश और मनुष्य दैट इज द मिनिमम ना नहीं नहीं योर टोटल एज इन दैट भव इज 10,000 इयर्स नाउ द नेक्स्ट टाइम यू बिकम देव लेट्स से यू गॉट वन सागर नो आयुष्य दैट इज नॉट काउंटेड यू हैव टू ऑर्डर वाइज टेक 10,000 इयर्स प्लस वन समय 10,000 इयर्स प्लस टू समय एम आखू करता करता फिनिश दिस रेंज देन फिनिश नारकीनु रेंज देन फिनिश तिर्यंश मनुष्य यू कैन स्टार्ट ऑल फोर ऑफ देम इन पैरेलल यू कैन स्टार्ट ओनली वन फिनिश दैट देन ओनली गो टू द नेक्स्ट आम करता करता बद्दा ना साइकल पूरा थाय त्यारे एक भाव परावर्तन करी सी वॉट इज द पॉइंट के आवा बद्दा वेरिएशन जीवे जीवे जीव हैज बीन इन संसार फॉर सो लॉन्ग के आ बधुं आपणे करी चूक्या छे અને આ પણ કરી ચૂક્યા છે આ બી કરી ચૂક્યા છે મતલબ આવા તો અનંત કર્યા ત્યારે આવું એક વાર થયું આવા અનંત કર્યા ત્યારે આવું એક વાર થયું એમ કરતા કરતા પાંચે પરાવર્તન જીવે ઘણી બધી વાર કરી ચૂક્યા આ ભાવ પરાવર્તન થોડું કોમ્પ્લિકેટેડ છે વી વિલ નોટ ગો ઇન દેટ
10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000, 10,000,
glimpse of bhav paravartan, but those terms are difficult to understand. Imagine karo ke main kai bhav karya ane mane kai karma bandhaya, right? For example, apne beche je apne dharmik charcha kariye the, that is one possibility. Or you could have been sitting and listening to Gurudev Sri's pravachan, or you could have been doing darshan, or you could have been doing puja, or you could have been doing atmano dhyan. Doing all of these, jivne punya na karma bandhaya, right? Now let's assume ke jivne punya na karma 5 years mate bandhaya. Ele 5 years jivne hi sathe karma rese ne pachi khari rese. Eni sthiti kevay na? સ્થિતિ એટલે કર્મ આવીને બંધાય છે અને 5 વર્ષ પછી ખરી જાય છે, 5 વર્ષ સુધી મારી સાથે રહેશે, એને કહેવાય કર્મની સ્થિતિ. તો જીવને 5 વર્ષની કર્મની સ્થિતિ બાંધવા માટે પરિણામોમાં કેટલા ઓપ્શન્સ છે, ધેટ્સ વોટ વી આર ટોકિંગ અબાઉટ. તો જીવને એવા અસંખ્યાત લોક પ્રમાણ ઓપ્શન છે. આ એક લોક છે ને, એક આ લોકની અંદર જેટલા આકાશના પ્રદેશ છે, દેટ ઇઝ કોલ્ડ વન લોક, મલ્ટીપ્લાય દેટ વિથ અસંખ્યાત. એટલે 5 ઓપ્શન નથી, 10 ઓપ્શન્સ નથી, 100 ઓપ્શન નથી, જીવ પાસે આટલા બધા ઓપ્શન છે. આમાંથી કોઈ પણ એક ઓપ્શન કરે તો જીવને 5 વર્ષની કર્મની સ્થિતિ બંધાય છે, સમજાય છે? ધીસ ઇઝ વન. હવે સેકન્ડ, હવે જ્યારે એ સ્થિતિ પતી ગઈ અને કર્મ ઉદયમાં આવ્યા, તો ઉદયમાં આવ્યા તો એને ફ્રૂટ્સ કેવા આપ્યા? યુ કુડ હેવ બીન, સપોઝ મેં કોઈને કંઈક દાન આપ્યું હતું, ઇમેજિન કરો મેં કોઈને દાન આપ્યું, એના ફ્રૂટ્સમાં મને કર્મ બંધાય, અને જ્યારે ઉદયમાં આવ્યા તો આઈ ગોટ બેનિફિટેડ બાય સમ મની. મેં દાન આપ્યું એટલે આઈ ગોટ બેનિફિટેડ. લેટ સે મને 1 લાખ રૂપિયાની લોટરી લાગી, મને 1 કરોડની પણ લાગી શકત. તો ધોઝ આર ઓલ ડિફરન્ટ ઓપ્શન્સ કે ઉદયના ફ્રૂટ કેટલા આવ્યા. બટ નાવ વી વિલ પિક વન, જેવી રીતે ઓલા માટે 5 યર્સ પિક કર્યું હતું એવી રીતના. તો આઈ પિક્ડ 1 લાખ રૂપીઝ. 1 લાખ રૂપીઝ નો ઉદય આવવા માટે જે કર્મની સ્થિતિ હતી ને, કે કેટલા વખત મતલબ યોર કર્મ કુડ હેવ બીન વિથ યુ ફોર 5 મિનિટ્સ અને ગીવ યુ 1 લાખ રૂપીઝ, ઓર ઇટ કુડ હેવ બીન વિથ યુ ફોર 5 યર્સ અને ગીવ યુ 1 લાખ રૂપીઝ, ઓર 50 યર્સ ઓર 500 યર્સ અને સ્ટીલ ગીવ યુ 1 લાખ રૂપીઝ. તો મલ્ટીપ્લાય દેટ અસંખ્યાત લોક પ્રમાણ, મલ્ટીપ્લાય દેટ વિથ ધ ટોટલ નંબર ઓફ પોસિબિલિટીઝ ઓફ ધ કર્મની સ્થિતિ ફોર ગિવિંગ 1 ફ્રૂટ, દેન દેર કુડ હેવ બીન એન નંબર ઓફ ફ્રૂટ. સો દેર આર, દેર ઇઝ અનધર ફેક્ટર. સો બેઝિકલી યુ હેવ વેરિએશન ઇન જીવના પરિણામ, વેરિએશન ઇન સ્થિતિ, વેરિએશન ઇન અનુભાગ એટલે કે ફ્રૂટ, અને વેરિએશન ઇન સમથિંગ કોલ્ડ એઝ યોગ. યોગ એટલે કે જીવના પ્રદેશોનું કંપન, આત્માના પરિણામ એમ સમજો. સમજાય છે? તો એટ ઈચ સ્ટેજ યુ હેવ અસંખ્યાત લોક, અસંખ્યાત લોક, અસંખ્યાત લોક ઓપ્શન. નાવ જીવ હેઝ ટુ સ્ટાર્ટ એ પરિણામ સચ દેટ એ કર્મની સ્થિતિ પણ મિનિમમ બંધાય, એનો અનુભાગ બી જે મિનિમમ આવે, એવરીથિંગ હેઝ ટુ બી મિનિમમ મિનિમમ. નાવ કીપિંગ એવરીથિંગ સેમ, એવરીથિંગ મિનિમમ, જીવના પરિણામ સેકન્ડ લેવલના થવા જોઈએ. હવે આપણે ડે ટુ ડેમાં મતલબ વી આર સિટિંગ, સડનલી વી ગેટ વેરી હેપી, સડનલી વી ગેટ વેરી એંગ્રી, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે બધું મિનિમમ છે પણ જીવના પરિણામ હેઝ ઇન્ક્રીઝ બાય 1 લેવલ? સો ટુ ફુલફિલ ધીસ એન્ટાયર સાયકલ ઓફ ઓલ ધ પરિણામ ઇઝ ઇવન મોર ડિફિકલ્ટ દેન એની ઓફ ધી અધર. એટલે આ કરતાં તો હજી અનંત ગણો ટાઈમ લાગે છે. અને પોઈન્ટ ઇઝ કે જીવે આવા અનંત પરિણામ પણ કરી લીધા છે. ઓકે, આઈ ગીવ યુ 1 એક્ઝામ્પલ ઇન દિસ. ના, એક્ઝામ્પલ ઇઝ રિયલી, ઇટ વિલ ગીવ યુ રિયલી ધ ગુડ ફીલિંગ. સપોઝ જીવે એટલા ખરાબ પરિણામ કરવાના છે કે જીવ 7મી નરકમાં જાય, રાઈટ? તો એ 7મી નરકનો અનુભવ તમને મળવો જોઈએ. એ કર્મની સ્થિતિ એટલી હોવી જોઈએ કે મેક્સિમમ સ્થિતિ એટલે 70, આપણે ઓલું 70 કોડા કોડી સાગર કહીએ ને, દર્શન મોહનીયાનો મેક્સિમમ કાળ, એ પણ મેક્સિમમ હોવો જોઈએ. કર્મનો અનુભાગ 7મી નરક જેવો મેક્સિમમ હોવો જોઈએ. જીવના યોગોનું કંપન પણ મેક્સિમમ હોવું જોઈએ, રાઈટ? હવે આવું મેક્સિમમ કરવા માટે યુ હેવ ટુ બી મનુષ્ય ઓનલી, ઓર યુ હેવ ટુ બી સિરિયન્સ. યુ કાન્ટ ડુ ધીસ ફ્રોમ દેવ, કેમ કે દેવથી સીધા નરકમાં જવાય નહીં, નરકથી સીધા નરકમાં જવાય નહીં. તો યુ હેવ ટુ બી મનુષ્ય ઓર યુ હેવ ટુ બી સિરિયન્સ. યુ હેવ ટુ બી સંઘની પંચેન્દ્રિય, યુ કાન્ટ બી અસંઘની, રાઈટ? જેને મન ન હોય તિર્યન જઈ શકે ને, દે કેન ડુ વેરી સંઘની હોઈ શકે ને, જેવી રીતના લાયન ને ઓલ ઓફ ધ મનવાળા જીવ, બરાબર છે? નાવ હવે જીવે એક વાર આવા પરિણામ કર્યા, ચલો બાઈક લુક થઈ ગયા, બટ યુ હેવ ટુ ડુ ઓર્ડરલી, યુ હેવ ટુ ડુ સેકન્ડ પરિણામ, જ્યાં બધી સ્થિતિ ને બધું જ મેક્સિમમ છે, ખાલી જીવના પરિણામ એક લેવલ ઓછા છે. તો એનો ઓપોર્ચ્યુનિટી ક્યારે આવશે ઇમેજિન તો કરો. કેમ કે તમે અહીંથી 7મી નરકે વયા ગયા, ત્યાંથી તમે કોઈ તો લાયન કે કંઈક થયા, પછી ત્યાંથી તમે કદાચ મનુષ્ય થાઓ, દેવ જાઓ, ગમે તે થાઓ, એવી ઓપોર્ચ્યુનિટી ક્યારે આવે કે જીવ સેકન્ડ ટાઈમ 7મી નરકે જવાના પરિણામ કરે? સેમ પરિણામ વિથ ઓનલી 1 લેવલ ડિક્રીઝ ઇન જીવના યોગોની ઇન્ટેન્સિટી. એમ એક લેવલ ઓછું છે ઇન વન ઓફ ધ ફેક્ટર, ઓલ અધર આર મેક્સિમમ. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી 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 ડિફિકલ્ટ. સમજાય છે? ઓર ટેક ઇટ ધી અધર વે, તમારે દેવગતિમાં 31 સાગરનું જે મેક્સિમમ મન મિથ્યા દ્રષ્ટિ કરી શકે એ આયુષ્ય બાંધવાનું છે. તો તમે એક વાર તો જે આવ્યો, નાવ યુ ટુ ડુ દેટ સેકન્ડ ટાઈમ, એન્ડ ટુ ડુ દેટ યુ હેવ ટુ બી મુનિરાજ. યુ કાન્ટ બી નોર્મલ મનુષ્ય, યુ કાન્ટ બી તિરિયન્સ ટુ ડુ 31 સાગરનું દેવ ગ્રહવેગનું આયુષ્ય. સમજાય છે? જે 9મી ગ્રહવેગનું 31 સાગરનું આયુષ્ય છે એ બાંધવા માટે જીવ દ્રવ્યલિંગી મુનિ હોય કે ભાવલિંગી મુનિ હોય તો જ અહીંયાથી જઈ શકે. યુ કાન્ટ ગો ફ્રોમ તિરિયન્સ, યુ કાન્ટ ગો ફ્રોમ નરક, યુ કાન્ટ ગો ફ્રોમ દેવ. So how difficult it is to do that parinam again? અને પછી સેકન્ડ સમજાય, એટલે ભાવ પરાવર્તન બહુ જ ડિફિકલ્ટ છે. પણ કહેવાનો ભાવ શું છે કે જીવે આવા પરિણામ અનંતવાર કર્યા છે, અનંતવાર. આ એકવાર ભાવ પરાવર્તન નથી કર્યું, ભાવ પરાવર્તન પણ જીવે અનંતવાર કર્યું છે. તેના માટે થઈને કર્યું છે, કેમ કે જીવ ખાલી એક પોતાના આત્માને જાણતો નથી, એના માટે થઈને પર પદાર્થના જે આપણને એમ કે ને ગુરુદેવની ભાષામાં પર પરાર્થના હડકા જે આપણને છે ને, એના માટે થઈને આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સબ વિધિ સંસાર અસારા યામે સુખ નાહી લગારા. આ બધી જ રીતે સંસાર અસાર છે ને, એમાં જરા પણ સુખ નથી. આપણે આનો ભાવાર્થ અને આ બુકમાંથી નેક્સ્ટ ટાઈમ વાંચીએ. આપણો ટાઈમ થઈ ગયો છે. જીનવાણી સ્થિતિ કરી. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ રહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા કે કહું. બોલો જીનવાણી માતનો.